રામચરિત માનસનો આરંભ અને કથા શરૂ થાય તે પહેલા એનો મહિમા. તો આજ સુધી આપણે જે કઈ વાતો કરી સાંભળ્યું એ રામકથાનો મહિમા જ સાંભળ્યો અત્યાર સુધી. હવે રામકથાનો આરંભ થઈ રહ્યો છે, પણ એ રામકથા ક્યાંથી આવી, ઉત્તરો ઉત્તર એનું દર્શન કરાવે છે કે રામકથા ભગવાન શિવ પાસેથી આવી. તો ભગવાન શિવને આ કથા કોણે કહી? તો એકવાર કૈલાસથી નીકળી દક્ષિણમાં અગસ્ત્ય ઋષિને ત્યાં ગયા હતા અને અગસ્ત્ય ઋષિએ એ પૂછ્યું, કેમ આવ્યા છો આપ? તો તે વખતે અગસ્ત્ય ઋષિએ અખિલેશ્વર સર્વસૃષ્ટિનો માલિક જેને કહેવાય, એમના દર્શનથી એમના સાનિધ્યથી પોતે બોલ્યા છે કે એમને પૂજન કરીને બેસાડ્યા ને પછી રામકથા મુનિવર વખાણી. અગસ્ત્ય ઋષિ પાસેથી ભગવાન શિવે રામકથાને પ્રાપ્ત કરી. અને ભગવાન શિવ પાસેથી અન્ય એને પ્રાપ્ત કરી. યાજ્ઞવલ્ક, ભરદ્વાજ, તુલસી, કાંકભૂષુંડી, ગરુડજી આ બધા જ ઉત્તરો ઉત્તર આવેલી કથાની વાત છે અહીં આગળ. અને એ શરૂઆત કરી રામકથાની સુની મહેશ પરમ સુખમાં. ભગવાન શિવને પણ ખૂબ આનંદ થયો કે વાહ, આવી સુંદર કથા, રામાયણ ભાગવતની કથા સાંભળીએ રોજ, કેટલો આનંદ થાય છે, કેટલી સરસ કથા છે, કેટલા સરસ ભાવો વ્યક્ત થાય છે. આમ કથા વક્તા કહેતા જાય, શ્રોતાઓ સાંભળતા જાય, એના ભાવો પણ વ્યક્ત થતા જાય. રામકથા મુનિવર્ય ખૂબ સરસ રીતે કહી, ખૂબ સારા વક્તા હોય ડોંગરે મહારાજ જેવા, રજાઓ મૂકીને ભાઈ કઈ નહીં, અને કદાચ પ્રસંગો હોય ને તો આઘા પાછા કરી નાખે, કથાના દિવસોમાં પ્રસંગો રાખશો નહીં તો નહીં આવી શકાય એમ પેલા સંબંધીઓ પણ કહી દે કે રામ કથાને, કથા ભગવાનની એવી રીતે રાખજો કે અમે લાભ લઈ શકીએ. અને શંભુ સુની મહેશ, ભગવાન શિવ અને સતીએ ખૂબ સરસ રીતે સાંભળી, ખૂબ આનંદથી સાંભળી અને ખૂબ આનંદ સુખ થયું. વાહ, કથા સાંભળીને એમ થાય કે લાવો લઈ લીધો. જેને જેને સાંભળ્યા ડોંગરી મહારાજને એમણે તો લાવો લઈ લીધો. નીક જે હૃદયના ભાવ, જે મેં પવિત્ર વાણી અને જે પોતાના ઈષ્ટદેવના બરાબર આમ સાનિધ્યની સાથે બોલાય, મહેશ વખાણી. અગસ્ત્ય ઋષિ પણ એવા જ જાડા હતા અને બેઠા કથા કથા કહેવા માટે. મહાદેવજીને પણ આનંદ કરાવી દીધો એ કથા સાંભળી ત્યારે. ઋષિ પૂછી, અગસ્ત્ય ઋષિને પૂછ્યું કે રામકથા તો ભગવાન શિવે જિજ્ઞાસા કરીને કથા પૂછી, મારે આ કથા સાંભળવી છે. ઋષિને પૂછ્યું હરી ભક્તિ સ્વાય, તો એ સરસ મજાની ભક્તિ શ્રોતા વક્તા બંને. અને કેવા શ્રોતા વક્તા કેવા છે ખબર છે ને? શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગૂઢ, કિમિ સમજો મે જીવ જડ, કાલીમલ ગ્રસિત વિમૂઢ. શું સમજણ પડે એમાં? કલયુગના પાપોથી ને વિકૃતિઓથી ઘેરાઈ ગયેલા છીએ. અને એ કથા આટલી સુંદર નિર્મળ હોય છતાં કલયુગ થી ખરડાયેલા બેઠા હોય તો અમને શું સમજણ પડે કે છે? પણ અહીંયા તો શ્રોતા વક્તા જ્ઞાન નિધિ, ભગવાન શિવ પણ જ્ઞાનનો ભંડાર છે, અગસ્ત્ય ઋષિ પણ જ્ઞાની છે, યાજ્ઞવલ્ક પણ જ્ઞાની છે, ભરદ્વાજજી પણ જ્ઞાની છે. તો ભગવાનની એ કથા ખૂબ જ સુંદર, જે પ્રમાણે પૂછ્યું એ પ્રમાણે ઋષિ કથા કરી. પણ કથા કોની આગળ કહી શકાય? એનો કોઈ અધિકારી હોય તો. વક્તા પણ અધિકારી હોવો જોઈએ, શ્રોતા પણ અધિકારી હોવો જોઈએ. તો ઋષિએ જોયું કે ભગવાન શિવ તો ભગવાન કથાના, રામચરિત કથાના અધિકારી છે. કહી શંભો અધિકારી, અધિકાર કોને મળે? અધિકાર કોને કહેવાય? બાપના હગા દીકરા હોય એને સંપત્તિનો વારસાનો અધિકાર હોય. પિતા પછી પુત્ર એમ કે આમ આ સંપત્તિ તો હવે મારી. તો ભગવાન શિવને અધિકારી કયા? કેમ? ભગવાન રામની ભક્તિ એમનામાં અગાધ પડેલી હતી, એટલે ભગવાનની કથાના સાચા વારસદાર એમ અગસ્ત્યજીએ પ્રમાણિત કર્યું. કહી શંભુ અધિકારી ભાઈ, ક્યાં તો ભગવાનની કથા ભગવાનના ભક્તને આપવાની જ, આપવાની હોય જ, અને એને જ મળે, બીજાને ના મળે. તો ભગવાન શિવ રામને જપે છે અને રામ ભગવાન શિવને જપે છે. એટલે અગસ્ત્ય ઋષિએ પણ અધિકારને પ્રમાણિત માન્યો ભગવાન શિવનો. એ ભગવાન શિવ મારે આશ્રમને આંગણે રામકથા સાંભળવા આવ્યા હોય, એક અધિકારી છે, યોગ્ય છે, એને કથા કહેવાની છે. અરે ભાગવતજીમાં તો ધંધુકારી પ્રેત થયો છતાંય એને કથા કહી છે ગોકર્ણજીએ, અને એનો ઉદ્ધાર કર્યો છે. કેમ? કે એ ધંધુકારીને થયું કે ભાઈ મારી દુર્ગતિ થઈ ગઈ છે, મારી સદગતિ તું કર. ભાગવતની કથા 7 દિવસ સાંભળવી પડશે. 7 ગાંઠો વાળા વાંસને રોપાવીને કે આની અંદર બેસીને સાંભળ. રોજ એક એક ગાંઠ તૂટે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય, ક્ષયંતે ચાસ્ય કર્માણિ. બધું જ નાશ પામી જાય, બધા જ કર્મો નાશ પામી જાય. અને ભગવત કથાના અધિકારી તરીકે એ પ્રેતાત્માને પણ પ્રાપ્ત થઈ. પણ અહીંયા શંભો અધિકારી પાઈ કહી ભગવાન શિવ જેવા છે એમને આખી કથા કહી, કારણ કે એ પોતે અધિકારી છે. કેમ? ભગવાન શિવની આખી જમાત, ભૂત પ્રેત સંઘ જમાત, એ જમાતને પણ સદગતિ આપવાની છે. એટલે અગસ્ત્ય ઋષિએ બરાબર અધિકારી કે આ બધા પ્રેતાત્માઓને ભગવાન શિવ જ સદગતિ આપી શકશે રામકથા વડે.